આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં ઇયુ દેશોની વસ્તી જેટલા લોકોને બેન્કિંગ સિસ્ટમથી જોડવામાં આવ્યા છે અને વિશ્વનું અડધું ડિજીટલ પેમેન્ટ ભારતમાં થાય છે. ચક્રવાત અસના આજે કચ્છ પરથી પસાર થશે. નારાયણ સરોવર, કોટેશ્વર, નખત્રાણા, માંડવી સહિત સમગ્ર કચ્છના કિનારે ભારે પવન ફૂંકાયો. પાકિસ્તાને ઇસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું. ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં જમીન પર સુલેહ શાંતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. અને પેરિસ પેરાઓલિમ્પિક ગેમ્સમાં ભારતના ખેલાડીઓ આજે શૂટિંગ, ડિસ્ક થ્રો, શોર્ટપુટમાં સ્પર્ધા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પાલઘરની મુલાકાતે છે. મુંબઈના જીઓ વિશ્વ સંમેલન કેન્દ્રમાં શ્રી મોદીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં જણાવ્યું કે ભારતમાં ઇયુ દેશોની વસ્તી જેટલા લોકોને બેન્કિંગ સિસ્ટમથી જોડવામાં આવ્યા છે અને વિશ્વનું અડધું ડિજીટલ પેમેન્ટ ભારતમાં થાય છે. ભારતની ફિનટેક ઇકોસિસ્ટમથી લોકોનું જીવનધોરણ સરળ બનશે. એક દાયકામાં ભારતમાં બ્રોડબેન્ડ યુઝરની સંખ્યા 94 કરોડ પર પહોંચી છે. ડિજીટલ ટેકનોલોજીથી ભારતમાં પારદર્શિતા આવી છે. તેમણે કહ્યું કે હવે ગણતરીની મિનિટોમાં ડીમેટ એકાઉન્ટ ખુલી જાય છે. તેમણે સાયબર ગુનાઓ રોકવા માટે પગલાં લેવાની જરૂર પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી આજે બપોરે 76,000 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચે વાઢવણ બંદરનું ખાતમુહૂર્ત કરશે. આ બંદર ભારતનું સૌથી મોટું ડીપ વોટર પોર્ટ હશે અને તે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ અને સીધો સંપર્ક પૂરો પાડશે, જેના કારણે સમય અને ખર્ચમાં ઘટાડો થશે. આ અગાઉ પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે પાલઘરનો વાઢવણ બંદર અત્યંત વિશેષ પ્રોજેક્ટ છે જે ભારતના વિકાસમાં પ્રદાન કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વાઢવણ બંદરના મહત્વ પર ભાર મૂકતા શ્રી મોદીએ જણાવ્યું કે આજે ભારતના સૌથી મોટા ડીપ વોટર પોર્ટના પ્રારંભથી પ્રગતિના પાવર હાઉસ તરીકે મહારાષ્ટ્રની અગ્રભૂમિકા વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી 1,560 કરોડ રૂપિયાના ખર્ચના મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના 218 પ્રોજેક્ટોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટો દ્વારા રોજગારની અંદાજે 5 લાખથી વધુ તકોનું નિર્માણ થવાની સંભાવના છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 360 કરોડ રૂપિયાના ખર્ચના જહાજ સંદેશા વ્યવહાર અને તેમને મદદરૂપ થનારી વ્યવસ્થાનો શુભારંભ કરાવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અસના નામનું ચક્રવાત બનવા જઈ રહ્યું છે, જે 1976 પછી આ પ્રકારનું પ્રથમ ચક્રવાત હશે. આ ચક્રવાત ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ઉદભવશે. હવાનું તીવ્ર દબાણ ગુજરાતમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને હવે તે ચક્રવાતમાં પરિવર્તિત થવાની ધારણા છે. કચ્છના દરિયાકાંઠેથી આગળ વધ્યા બાદ તે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પાકિસ્તાન તરફ ફંટાવાની શક્યતા છે. કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ શુક્રવારે વરસાદે વિરામ લીધો છે, પણ વાવાઝોડાનું જોખમ છે. ચક્રવાત અસના કચ્છ તરફ આગળ વધતી વખતે જિલ્લાના માંડવી, અબડાસા અને લખપત તાલુકાઓમાં તબાહી મચાવી શકે તેવી શક્યતાના કારણે જિલ્લા કલેક્ટરે આ ત્રણેય તાલુકાઓમાં માટીના મકાનો અને ઝૂંપડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને નજીકના પાકા મકાનો અથવા ધાર્મિક સ્થળોએ આશ્રય લેવા અપીલ કરી છે. કચ્છમાં સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મુંદ્રા, કંડલા અને જખૌ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યા છે. આ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે મોબાઇલ નેટવર્ક ખરાબ રીતે પ્રભાવિત થયું છે. પાકિસ્તાને આગામી ઓક્ટોબર માસમાં ઇસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સંગઠનના તમામ સભ્ય દેશોની સરકારોના વડાઓને આગામી 15 અને 16 ઓક્ટોબરે મળનારી બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એસસીઓના 9 સભ્ય દેશોમાં ભારત, ઇરાન, કઝાકસ્તાન, ચીન, કિર્ગીઝ ગણરાજ્ય, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં જમીન પર સુલેહ શાંતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. બંને દેશોએ પુનરોચ્ચાર કર્યો છે કે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બનાવવા માટે, શાંતિની પુનઃસ્થાપના માટે અને વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસીનું સન્માન એ આવશ્યક આધાર છે. ભારત ચીન બોર્ડર અફેર્સ ડબલ્યુએમસીસી પર મસલત અને સંકલન માટે કાર્યકારી વ્યવસ્થા તંત્રની 31મી બેઠક ગઈકાલે બેઇજિંગમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ પૂર્વ એશિયા ગૌરાંગ લાલદાસે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના સરહદ અને સમુદ્ર બાબતોના વિભાગના મહાનિદેશક હોંગ લિયાંગે કર્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ મતભેદોને ઘટાડવા અને બાકી રહેલા મુદ્દાઓને વહેલો ઉકેલ શોધવા માટે સ્પષ્ટ, રચનાત્મક અને દૂરદર્શી વિચારોનું પણ આદાન પ્રદાન કર્યું. બંને દેશો રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા ગાઢ સંપર્ક જાળવવા સંમત થયા હતા. ભારતીય પ્રતિનિધિમંડળના નેતાએ ચીનના વિદેશ મંત્રાલયના ઉપમંત્રી સાથે પણ મુલાકાત કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરી શકો છો. ઝારખંડમાં ગાઢશીલાથી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય રામદાસ સોરેનને હેમંત સોરેનની કેબિનેટમાં ચંપાઇ સોરેનની જગ્યાએ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે રાજભવન રાંચીમાં આયોજીત એક સાદા સમારંભમાં રામદાસ સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી હેમંત સોરેન અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વકફ સુધારા બિલ 2024 પરની સંયુક્ત સમિતિ આજે નવી દિલ્હીમાં વિવિધ હિતધારકોના મંતવ્યો અને સૂચનો મેળવવા માટે બેઠક કરશે. લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર મુંબઈના ઓલ ઇન્ડિયા સુન્ની જમિયતુલ ઉલેમા અને નવી દિલ્હીની ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર સિવિલ રાઇટ્સ સમિતિ સમક્ષ વિચારો રજૂ કરશે. લોકસભા સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં રચાયેલા વકફ બિલ 2024 અંગેની સંસદની સંયુક્ત સમિતિએ જાહેર એનજીઓ, નિષ્ણાતો અને સંસ્થાઓ સહિતના હિતધારકો પાસેથી મંતવ્યો અને સૂચનો આમંત્રિત કર્યા હતા. વકફ સુધારા બિલ 2024 અંગેની સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આ મહિનાની 22 તારીખે યોજાઈ હતી. 31 સભ્યોની સમિતિમાં લોકસભાના 21 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યો છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં શીતલ દેવી અને રાકેશકુમારની ભારતીય મિશ્ર કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે 1399ના સંયુક્ત સ્કોર સાથે નવો પેરાલિમ્પિક્સ રેકોર્ડ બનાવ્યો છે. આ તીરંદાજી જોડી ટોચના સીડ તરીકે 2 સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય એથ્લેટ્સ આજે વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે અને 3 સ્પર્ધામાં ચંદ્રક જીતવાનો પ્રયાસ કરશે. શૂટિંગમાં ટોક્યોની સુવર્ણચંદ્રક વિજેતા અવની લેખા અને અન્ય 4 ખેલાડીઓ ચંદ્રક જીતવા માટે ક્વોલિફિકેશન રાઉન્ડ અને સંભવિત ફાઇનલમાં ઉતરશે. 3 પેરા એથ્લેટિક્સ સ્પર્ધા પણ હશે, જેમાં જ્યોતિ કરમ અને સાક્ષી કસાના મહિલાઓની ડિસ્ક થ્રોમાં, પ્રીતિ પાલ મહિલાઓની 100 મીટર રેસમાં અને મનુ પુરૂષોના શોર્ટપુટમાં ભાગ લેશે. આ ઉપરાંત પ્રથમ દિવસથી જ બેડમિન્ટનની મેચો ચાલી રહી છે. વિશ્વના 3 ક્રમાંકિત ખેલાડી અને ભૂતપૂર્વ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ યુએસ ઓપનના 3 રાઉન્ડમાં ડચ ખેલાડી બોટિક વાન ડી જેન કુલુપ સામે હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા છે. 21 વર્ષના અલ્કારાઝ વિશ્વના 74મા ક્રમાંકિત બોટિક વાન સામે 6-1, 7-5, 6-4 હાર્યા હતા. વિમ્બલ્ડન 2021 બાદ અલ્કારાઝને કોઈ મોટી ટુર્નામેન્ટમાં 2 રાઉન્ડમાં પ્રથમવાર હારનો સામનો કરવો પડ્યો છે. વિમ્બલ્ડન 2021માં તત્કાલીન વિશ્વ નંબર 75 અલ્કારાઝ 2 ક્રમાંકિત દાનિલ મેદવેદેવ સામે હારી ગયા હતા. ઉત્તરપ્રદેશના જેવરમાં નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન આવતા વર્ષે એપ્રિલ સુધીમાં શરૂ થવાની ધારણા છે. એનઆઈએ કહ્યું છે કે તે વર્ષના અંત સુધીમાં ફ્લાઇટ પ્રક્રિયાના પરીક્ષણો સાથે તેની એરોડ્રોમ લાયસન્સ અરજી ફાઇલ કરશે. એરપોર્ટના પ્રથમ તબક્કામાં 1 રનવે અને 1 ટર્મિનલ હશે, જેમાં વાર્ષિક 1,20,00,000 મુસાફરોના ટ્રાફિકનું વહન કરવાની ક્ષમતા હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં ઇયુ દેશોની વસ્તી જેટલા લોકોને બેન્કિંગ સિસ્ટમથી જોડવામાં આવ્યા છે અને વિશ્વનું અડધું ડિજીટલ પેમેન્ટ ભારતમાં થાય છે. ચક્રવાત અસના આજે કચ્છ પરથી પસાર થશે. નારાયણ સરોવર, કોટેશ્વર, નખત્રાણા, માંડવી સહિત સમગ્ર કચ્છના કિનારે ભારે પવન ફૂંકાયો. પાકિસ્તાને ઇસ્લામાબાદમાં યોજાનારી સંઘાઇ સહયોગ સંગઠન SCOની બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું. ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં જમીન પર સુલેહ શાંતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. અને પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ આજે શૂટિંગ, ડિસ્ક થ્રો, શોર્ટપુટમાં સ્પર્ધા કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.